એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ મહત્વના ચિંતક અવિવેચક સુરેશ જોશીના વિચારોના ઊંડાણમાં ઉતરી રહ્યા છીએ. આપણી પાસે એમનો એક લેખ છે, સાહિત્ય વિવેચન અને અન્ય જ્ઞાન શાખાઓ, એના એક અંશ પર આપણે ખાસ ધ્યાન આપીશું. મુખ્ય સવાલ એ છે કે સુરેશભાઈ શું માને છે, સાહિત્યને સમજવા માટે ભાષા વિજ્ઞાન જેવી બીજી શાખાઓ કેટલી ઉપયોગી, કે પછી સાહિત્ય વિવેચન પોતે જ પૂરતું છે? ચાલો આ મુદ્દાને જરા ખોલીએ.
નમસ્કાર. હા, આ ખરેખર એક પાયાનો પ્રશ્ન છે. સાહિત્ય વિવેચન શું છે, એ કેવી રીતે કામ કરે, એ બધા સાથે જોડાયેલો મુદ્દો છે. એક વિચાર એવો છે પરંપરાગત રીતે કે સાહિત્યનો અનુભવ તો સીધો આસ્વાદ્ય હોય છે, એને સંવેદનાથી પામવાનો.
ઇન્ટ્યુટિવ જાકે બોલતે હૈ.
હા, બરાબર, અનન્ય વ્યક્તિગત અનુભવ. હવે જો આપણે એમાં ભાષા વિજ્ઞાન એટલે કે ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ કે પેલું સંકેત વિજ્ઞાનના સિદ્ધાંતો, એની પદ્ધતિઓ, એના ભારેખમ શબ્દો વાપરીએ તો એક ડર રહે.
શું ડર?
ડર એ કે ક્યાંક આ બધી શાસ્ત્રીયતા સાહિત્યના જીવંત અનુભવને મારી તો નહીં નાખે, એમ કે કળાને આપણે સૂકા ચોકઠામાં ફિટ કરી રહ્યા છીએ.
બરાબર કહ્યું. અને સુરેશ જોશી આ જ પોઈન્ટ પર ફોકસ કરે છે. એ સમયમાં જ્યારે પેલો સંરચનાવાદ, ઉત્તર સંરચનાવાદનો પ્રભાવ હતો, ત્યારે ભાષા વિજ્ઞાન સાહિત્ય અભ્યાસમાં આવી રહ્યું હતું. તો એ પૂછે છે કે ભાષા વિજ્ઞાનની આ શૈલી પૃથક્કરણની પદ્ધતિઓ છે એ વિવેચનમાં ખરેખર કેટલી મદદ કરે, કે પછી એવું બને કે એની જટિલ સંજ્ઞાઓ વધુ ગૂંચવાળો ઊભો કરે, સ્પષ્ટતાને બદલે નવા જ પ્રશ્નો ઊભા થાય, વિવેચક ક્યાંક આ પરિભાષાના જંગલમાં ખોવાઈ તો ન જાય.
હા, અને પાછું આ શાખાઓ પોતે એટલી ઝડપથી બદલાય કે તમે શીખો ત્યાં તો જૂનું થઈ ગયું હોય.
બરાબર.
હા, આ ચિંતાઓ સાચી છે. પણ સુરેશ જોશી આનાથી પણ એક વધુ મૂળભૂત વાત કરે છે, અને રસપ્રદ વાત એ છે કે તેઓ એક પ્રચલિત વિચારને પડકારે છે.
કયો વિચાર?
એ વિચાર કે ભાષા વિજ્ઞાનીનું કામ ખાલી ભાષાકીય તથ્યો એટલે કે કૃતિમાં વપરાયેલી ભાષાની વિગતો, ધ્વનિ, શબ્દ, વાક્ય રચના, એ બધું નોંધી આપવાનું, અને પછી સાહિત્ય વિવેચક આવે અને એનું અર્થઘટન કરે.
ઓહો, એટલે એક જાતનું શ્રમ વિભાજન. એક ફેક્ટ સાપે બીજો મીનિંગ કાઢે.
બરાબર, જાણે એક કાચો માલ લાવે અને બીજો રસોઈ બનાવે. અને જ્હોન એલિસ નામના એક પશ્ચિમી વિદ્વાન અને બેહુદી પરિસ્થિતિ કહે છે, એબ્સર્ડ સિચ્યુએશન.
બેહુદી સિચ્યુએશન?
હા, અને સુરેશ જોશી એમની સાથે પૂરેપૂરા સહેમત છે. એ કહે છે કે આ માન્યતા જ ખોટી છે.
પણ શા માટે? દેખીતી રીતે તો લોજિકલ લાગે છે, તથ્યો અને અર્થઘટન અલગ અલગ.
અહીં સુરેશ જોશીની દલીલની ખૂબી છે. એ સમજાવે છે કે જે વ્યક્તિ ફક્ત તથ્યો કે વિગતો નોંધી રહી છે ને, એ ખરેખર તટસ્થ રહી જ નથી શકતી.
એટલે કઈ રીતે?
જુઓ, કઈ વિગત નોંધવી, કઈ છોડી દેવી, કઈ વિગતને મહત્વની ગણવી, કઈ રીતે એને ગોઠવવી, આ બધી પસંદગીઓ પાછળ કોઈકને કોઈક દૃષ્ટિકોણ, કોઈક પૂર્વધારણા, અર્થઘટન તરફનો ઝોક તો હોય જ છે.
દાખલો આપી શકો?
ચોક્કસ. જેમ કે કોઈ ભાષા વિજ્ઞાની કોઈ કવિતામાં વારંવાર વપરાતા વિશેષણો નોંધી કાઢે તો એ નોંધ લેવાનો નિર્ણય જ બતાવે છે કે એ એને મહત્વના ગણે છે. કદાચ એવું માને છે કે આ કવિતાના અર્થ માટે અગત્યના છે.
બરાબર.
એટલે નિરીક્ષણ ક્યારેય મૂલ્ય નિરપેક્ષ, વેલ્યુ ન્યુટ્રલ નથી હોતું. એ હંમેશા કોઈક અર્થઘટનના માળખાથી રંગાયેલું હોય છે. જે વ્યક્તિ ફક્ત તથ્ય રજૂ કરવાનો દાવો કરે છે એ પણ અજાણતા જ અર્થઘટનના ક્ષેત્રમાં આવી ગયો હોય છે.
ઓહો, આ તો બહુ રસપ્રદ વાત છે. એટલે પેલો જાસૂસ કહે કે હું ખાલી પુરાવા જ ભેગા કરું છું, કોણ ગુનેગાર એ વિચારતો જ નથી, એ વાત જ ખોટી છે. પુરાવા ભેગા કરવાની પ્રોસેસ જ કોઈક દિશા બતાવે છે.
બરાબર.
તો આ શ્રમ વિભાજનના વિચારની ટીકા થઈ, પણ એનાથી વિવેચન પ્રક્રિયા પર શું અસર પડે? જો આપણે પેલી જૂની રીતે જ ચાલીએ, ભાષા વિજ્ઞાની તથ્ય આપે અને વિવેચક અર્થ કાઢે, તો એમાં મુશ્કેલી ક્યાં આવે?
મોટી મુશ્કેલી આવે, આખી પ્રક્રિયા જ ખોરવાઈ જાય. આમ જુઓ તો, જો વિવેચક ભાષા વિજ્ઞાની આપેલા તથ્યો અને એની પાછળ છુપાયેલો દ્રષ્ટિકોણ, જે ઘણીવાર સ્પષ્ટ ન પણ હોય, એને એમ જ સ્વીકારી લે
તો
પછી એની પોતાની જે સ્વતંત્ર વિચારણા છે, એની જે વિવેચક તરીકેની દ્રષ્ટિ છે, એ કુંઠિત થઈ જાય. એ પેલા ભાષા વિજ્ઞાનીના માળખાનો ગુલામ બની જાય.
એટલે એમ કે વિવેચકનું પોતાનું જે સંવેદન છે, કૃતિ સાથેનો જે અનુભવ છે, એની સૂઝ, એ બધું ગૌણ બની જાય. એ ફક્ત ભાષા વિજ્ઞાનીએ પાડેલા ચીલા પર જ ચાલે.
હા, બરાબર એ જ. બની શકે કે વિવેચકને પેલો ભાષા વિજ્ઞાનીનો અભિગમ અધૂરો લાગતો હોય, કે એને એ જ ભાષાકીય વિગતોનું જુદું અર્થઘટન કરવું હોય. કદાચ એને એ વિશ્લેષણમાં કંઈક ખૂટતું લાગતું હોય. પણ આ શ્રમ વિભાજનના મોડેલમાં એની પાસે પેલા તથ્યને પડકારવાનો કોઈ રસ્તો નથી. પાછું ભાષા વિજ્ઞાની પાસે જવું પડે, જે વ્યવહારુ નથી.
એટલે એક મડાગાંઠ ઊભી થાય.
હા, બરાબર. નિરીક્ષણ એટલે કે ભાષાકીય વિગતો અને અર્થઘટન એટલે સાહિત્ય સમજ, એની વચ્ચે એક કૃત્રિમ નુકસાનકારક અંતર ઊભું થઈ જાય. સુરેશ જોશી બહુ સરસ કહે છે કે આવી સ્થિતિમાં વિવેચક પહેલા પોતે જ હકીકત અને અર્થઘટન વચ્ચે ખાઈ ખોદે છે અને પછી ફરિયાદ કરે છે કે ભાષાકીય હકીકતો એ ખાઈ પૂરવામાં મદદ નથી કરતી.
વાહ, આ તો પોતે જ ઊભી જરેલી સમસ્યા થઈ.
બરાબર.
પણ અહીંથી વાત જરા વધુ ગુંજવાય છે, કારણ કે એક તરફ આ સમસ્યા છે તો બીજી બાજુથી પણ એક આરોપ આવે છે જે ભાષા વિજ્ઞાનીઓ કે વધુ વૈજ્ઞાનિક અભિગમવાળા વિશ્લેષકો સાહિત્ય વિવેચકો પર લગાવે છે.
શું આરોપ?
એ લોકો કહે છે કે વિવેચકો તો મનમાં પહેલેથી નક્કી કરી લે છે કે શું કહેવું છે, કોઈક અર્થઘટન ફિક્સ કરી દે અને પછી એને સાબિત કરવા માટે કૃતિમાંથી પોતાની વાતને સૂટ થાય એવી વિગતો શોધી કાઢે છે.
એટલે કે પુરાવાનો ઉપયોગ ખાલી પોતાના પૂર્વગ્રહને ટેકો આપવા માટે, વસ્તુલક્ષી પરીક્ષણ માટે નહીં.
હા, બસ એ જ. જાણે ઢોંગ કરતા હોય પુરાવા તપાસવાનો.
હા, અહે આ પણ એક ગંભીર મુદ્દો છે. સુરેશ જોશી આ વાતને સાવ ઉડાવી નથી દેતા. એ સ્વીકારે છે કે આવું બની શકે, પણ એમાં એક બહુ મહત્વનો સુધારો સૂચવે છે.
શું સુધારો?
સુરેશભાઈ કહે છે કે મૂળ સમસ્યા એ નથી કે વિવેચક કોઈક પ્રાથમિક પૂર્વધારણા, કોઈક હાઇપોથિસિસ કે કામચલાઉ અર્થઘટન સાથે શરૂઆત કરે છે. અરે, કોઈ પણ તપાસ કે સંશોધન માટે એ તો જરૂરી છે. તમે સાવ કોરા મગજથી શરૂ ન કરી શકો.
વિજ્ઞાનમાં પણ એમ જ હોય છે ને, પ્રયોગો કોઈક ધારણા ચકાસવા થાય.
બરાબર. એટલે પૂર્વધારણા હોવી એ સમસ્યા નથી.
તો પછી અસલી સમસ્યા ક્યાં છે? પેલા ટીકાકારોનો વાંધો શું છે ખરેખર?
અસલી સમસ્યા ત્યારે ઊભી થાય છે, સુરેશ જોશીના મતે, જ્યારે વિવેચક પોતાની એ પૂર્વધારણાને કૃતિના પુરાવા એટલે કે ભાષાકીય અને બીજી બધી વિગતો સામે કડકાઈથી પ્રામાણિકપણે ચકાસતો નથી.
ઓકે.
જ્યારે એ પુરાવાની પસંદગીમાં પક્ષપાત કરે, પોતાની વાતને બંધ બેસતા ઉદાહરણો જ લે અને જે વિગતો પોતાની ધારણાની વિરુદ્ધ જતી હોય એને સાઈડ પર મૂકી દે.
અચ્છા.
ઘરડી ગાયનો નકામો અડધો ભાગ છોડી દેવો અને કામનો અડધો ભાગ રાખી લેવો, એમ જે અનુકૂળ હોય એટલું જ લેવું. અને સૌથી મોટી સમસ્યા ત્યારે જ્યારે વિવેચક પુરાવાના આધારે પોતાની મૂળ ધારણાને સુધારવા, બદલવા કે વિકસાવવા તૈયાર જ ન હોય. જો કૃતિ કહેતી હોય કે તમારી ધારણા ખોટી છે, તો તમારે ધારણા બદલવી પડે, પુરાવાને મરોડવાનો નહીં.
એટલે કે વાંધો પૂર્વધારણાનો નથી, પણ પેલી બૌદ્ધિક અપ્રામાણિકતા, પદ્ધતિની ઢીલાશ અને પોતાની જ વાતને પકડી રાખવાની જડતાનો છે.
બિલકુલ. જેમ વિજ્ઞાનમાં પૂર્વધારણાને પ્રયોગોની કસોટીમાંથી પસાર થવું પડે, એમ સાહિત્ય વિવેચનમાં પણ પૂર્વધારણાને કૃતિના પાઠ, ટેક્સ્ટ દ્વારા મળતા પુરાવાની એરણ પર સતત ચકાસતા રહેવું પડે.
તો સાચી પ્રક્રિયા શું હોવી જોઈએ?
સુરેશ જોશી એક આદર્શ પ્રક્રિયા સૂચવે છે. વિવેચક એક કામચલાઉ પૂર્વધારણા બાંધે, પછી કૃતિનું બારીકાઈથી નિરીક્ષણ કરે, એ નિરીક્ષણના આધારે પોતાની ધારણાને તપાસે, જરૂર પડે તો સુધારે અને પછી કદાચ ફરી વધુ ઊંડાણથી નિરીક્ષણ કરે. આ એક સતત ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ, પૂર્વધારણા અને પુરાવા વચ્ચેનો સંવાદ. જ્યારે આ સંવાદ અટકી જાય, વિવેચક પોતાની ધારણાને જ વળગી રહે, પુરાવા તરફ જુએ જ નહીં, ત્યારે જ સમસ્યા થાય. ત્યારે જ પેલી ભાષા વિજ્ઞાનીની વસ્તુલક્ષી ચોકસાઈ અને વિવેચકની સંસ્કાર નિર્ભર આત્મલક્ષીતા વચ્ચે ખાઈ વધતી જાય છે.
બરાબર. તો આ બધી સૈદ્ધાંતિક જેવી લાગતી ચર્ચાનો આપણા શ્રોતાઓ માટે, જેઓ સાહિત્ય વાંચે છે, એને માણે છે અને કદાચ એના પર વિચારે પણ છે, એમના માટે આનો શું અર્થ? આ બધું જાણવું શા માટે જરૂરી છે?
જુઓ, આ ચર્ચા ભલે થોડી અઘરી લાગે, પણ વાચક તરીકે આપણને વધુ સજાગ બનાવી શકે છે. પહેલી વાત, એ આપણને શીખવે છે કે જ્યારે પણ કોઈ કૃતિ વિશે કશુંક વાંચીએ કે સાંભળીએ, કોઈ વિવેચક, અભ્યાસી કે શિક્ષકનું વિશ્લેષણ ત્યારે સમજવાનો પ્રયત્ન કરવો કે એની પાછળ કયો દૃષ્ટિકોણ છે.
કારણ કે જેમ તમે કહ્યું, કોઈ નિરીક્ષણ સાવ તટસ્થ નથી હોતું.
હા, એટલે જે કહેવાયું છે એને સીધું સ્વીકારી લેવાને બદલે એની પાછળની ધારણાઓ વિશે વિચારવું.
એટલે માત્ર શું કહ્યું એ નહીં, પણ કેવી રીતે કહ્યું અને શા માટે કહ્યું એ પણ જોવું.
બરાબર. બીજું, આ ચર્ચા આપણને એ સમજાવે છે કે સાહિત્યનું ઊંડાણપૂર્વકનું અર્થઘટન ખાલી આપણી લાગણીઓ, સંવેદનાઓ કે ગમ્યું ન ગમ્યું પર જ ન અટકવું જોઈએ.
આસ્વાદ મહત્વનો છે, પણ એ પૂરતો નથી.
હા, સાચી સમજ માટે પદ્ધતિસર વિચારવું, તર્કબદ્ધ દલીલો કરવી અને કૃતિમાંથી પુરાવા શોધવા અને એ પુરાવાને કડકાઈથી તપાસવા એ પણ એટલું જ જરૂરી છે.
એટલે આપણે જ્યારે કોઈ કૃતિ વિશે વિચારીએ ત્યારે આપણી પોતાની ધારણા શું છે અને એને કૃતિની કઈ વિગતો ટેકો આપે છે કે નથી આપતી એ જોવું.
બરાબર. પહેલો પ્રશ્ન પૂછવો, મને આવું કેમ લાગે છે અને કૃતિમાં એનો આધાર ક્યાં છે, અને પછી એનો જવાબ પ્રામાણિકપણે શોધવો.
અને જો પુરાવા ધારણાથી જુદા મળે તો?
તો ધારણા બદલવાની તૈયારી રાખવી. આ જે બૌદ્ધિક પ્રામાણિકતા છે, પદ્ધતિસરનો અભિગમ છે, એ આપણને ખાલી ભાવનાત્મક પ્રતિભાવથી ઉપર ઉઠાવે છે. કૃતિની રચના, એની ભાષા, એના અર્થના સ્તરો, એની કલાત્મકતા, આ બધું વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. ટૂંકમાં, સુરેશ જોશીની આ ચર્ચા આપણને વધુ સજાગ, વિવેકપૂર્ણ વાચક બનાવે છે. આખી ચર્ચામાંથી જો મુખ્ય તારણો કાઢવા હોય તો મને લાગે છે ત્રણ મુખ્ય મુદ્દાઓ છે. પહેલો, સાહિત્ય વિવેચન અને ભાષા વિજ્ઞાન જેવી બીજી શાખાઓનો સંબંધ સીધો સાધો નથી, જટિલ છે. સુરેશ જોશી કહે છે એમ, ભાષાકીય તથ્યો અને સાહિત્યિક અર્થઘટનને સાવ અલગ ન ગણવા જોઈએ. એ એક જ પ્રક્રિયાના ભાગ છે. નિરીક્ષણ હંમેશા અર્થઘટનથી પ્રભાવિત હોય છે.
અને અર્થઘટન નિરીક્ષણ પર આધારિત હોવું જોઈએ.
બરાબર. એમની વચ્ચે દિવાલ ઊભી કરવી નકામી છે. બીજો મુદ્દો, કોઈપણ વિશ્લેષણ કોઈક પૂર્વધારણાથી શરૂ થાય, એમાં કશું ખોટું નથી, એ જરૂરી પણ છે. પણ ખરી કસોટી એ છે કે એ ધારણાને કૃતિના પુરાવા સામે કેટલી કડકાઈથી અને પ્રામાણિકપણે ચકાસવામાં આવે છે.
પેલો અર્થજતીય ન્યાય નહીં કરવાનો.
હા, અને પુરાવાના આધારે પોતાની ધારણા બદલવા તૈયાર રહેવું. વિવેચનમાં પણ બૌદ્ધિક કઠોરતા જોઈએ. ત્રીજો, સુરેશ જોશી આપણને યાદ અપાવે છે કે સાહિત્યની ઊંડી સમજ માટે ખાલી ભાવનાત્મક પ્રતિભાવ કે સંસ્કાર આધારિત આત્મલક્ષિતા પૂરતી નથી, એની સાથે પદ્ધતિસરની, તર્કબદ્ધ વિચારણા અને વિશ્લેષણ પણ એટલા જ જરૂરી છે.
જેથી વિવેચન છીછરું કે પક્ષપાતી ન બની જાય.
બરાબર. ચોકસાઈ અને સંવેદનશીલતા બંનેનો સમન્વય જરૂરી છે.
વિચારશીલ રીતે આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે. જો સુરેશ જોશી કહે છે તેમ કોઈપણ નિરીક્ષણ, કોઈપણ તથ્ય રજૂ થાય એ હંમેશા કોઈક દૃષ્ટિકોણથી પ્રભાવિત હોય છે, તો શું ખરેખર સંપૂર્ણપણે વસ્તુલક્ષી, ઓબ્જેક્ટિવ વિશ્લેષણ જેવું કશું સાહિત્યમાં શક્ય છે?
સારો સવાલ છે.
કે પછી આપણે હંમેશા જુદા જુદા દૃષ્ટિકોણથી સત્યના ટુકડાઓ જ જોઈ શકીએ છીએ, અને આપણું કામ એ ટુકડાઓને સતત ચકાસતા રહેવાનું, સુધારતા રહેવાનું અને એની મર્યાદાઓ સમજવાનું છે? આ પ્રશ્ન પર વિચારવા જેવું ખરું.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.